અને એક દ્રષ્ટિ એક બાજુ જાય તો પછી એના ઉપર રાગ થઈ જાય, એને કહેવાય દ્રષ્ટિરાગ. કેમ કે બીજું પછી વિચારી જ ન શકે, તો પછી એને કોઈ સ્થાનનો રાગ થાય, કોઈ સંસ્થાનો રાગ થાય, કોઈ વ્યક્તિનો રાગ થાય, કોઈ ગ્રંથનો રાગ થાય. રાગ એ રાગ જ છે. અને વિપરીત માન્યતા દ્રઢ કરાવ્યા જ કરે. આવી અનેક પ્રકારની, એમાં કૃપાળુદેવ કહે છે કે એ બધું અસત્સંગ, એ નિજેચ્છાપણું, આ બધું મિથ્યા દર્શનનું પરિણામ. તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ ક્લેશ રહિત એવો શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી. આ જીવ મુક્ત ન થઈ શકે કોઈ કાળે. એટલે કહ્યું આત્મભ્રાંતિ સંરોગની. આત્માના સ્વરૂપ સંબંધમાં અનેકવિધ પ્રકારની ભ્રાંતિ જો પકડી રાખી હશે તો સદગુરુ વિના આનો કોઈ જાણકાર નથી. અને ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં. પથ્ય પોષક પ્રોત્સાહક. પથ્ય એટલે શું? કે ભાઈ આ હવે આ સ્થિતિમાં તમારી રોગની આ સ્થિતિ છે તો તમારે આ કરવું અને આ ન કરવું. એટલે વિધિ અને નિષેધ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ એ આપે. એ ક્યાં સુધી હોય? જ્યાં સુધી રોગની સ્થિતિ હોય ત્યાં સુધી એ પાડવાના નિયમ હોય, જેને આપણે કે ચરી પાડવાની, એ પથ્ય છે. તો એના જેવું એની આજ્ઞાની પાલનનું પથ્ય. એકને એક પથ્ય હોય, બીજાને એકને છાસ લેવી જ નહીં, બીજાને કે તારે છાસ ઉપર જ રહેવાનું છે, આપણને ન ખબર પડે, એનું કામ છે. આવી મર્યાદા, અનુપાનની મર્યાદા આપે આજ્ઞા પાલન. અને ઔષધ વિચાર ધ્યાન. ઔષધ શું છે? એનું વિચાર અને ધ્યાન. કાલે વાત કરી હતી કે એક જ જગતની અંદર બહુ મોટું આશ્ચર્ય છે કે એટલા એટલા યોગ જગતની અંદર અધ્યાત્મ માટે છે, એમાં એક જ પુરુષ એવા છે કે જેને વિચાર યોગ સિવાય કઈ નથી. કર વિચાર તો અને પામ એટલે અશુદ્ધ આત્મા તું પામીશ. માત્ર તું વિચાર કર અને જ્યાં નિજ સુવિચારણા પ્રગટશે ત્યાં નિજ જ્ઞાન પ્રગટ્યા વિના રહેશે નહીં. નિજ જ્ઞાન પ્રગટશે તો મોહનો ક્ષય વિના રહેશે નહીં. મોહ ક્ષય થાય તો તને નિર્વાણ પદની પ્રાપ્તિ સિવાય બીજું કોઈ નહીં. ફરસ અદભુત વાત મૂકી છે અહીંયા કે ઔષધ વિચાર, વિચારને ઔષધ મૂક્યું છે. અને ઘણી જગ્યાએ સાંભળ્યું છે વિચાર ધ્યાનમાં વિચાર ન કરવા, વિચાર આવે તો બધા કાઢી નાખો, આ વિચાર આ કાઢી નાખો, આ કાઢી નાખો. આ બધા વિચાર નથી, વિકલ્પ છે. વિચારમાં તો હું શુદ્ધ ચૈતન્ય છું. હર કોઈ સ્થિતિની અંદર, હર પરિસ્થિતિની અંદર આ વિચાર જો જાગૃત ન રહી આત્મ સ્વભાવની, તો આત્મ વિચાર વિના તું શું કરવાનો છું? ધ્યાન શેનું કરીશ? કૃપાળુદેવે 416 ના પત્રમાં લખ્યું ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે, પણ જે ધ્યાનમાં આત્મા મુખ્ય છે તે જ ધ્યાન સાર્થક છે, બાકીનું બધું કલ્પના છે. એટલે એમણે કહ્યું કે ધ્યાનનું આપણે સામાન્ય રીતે કંઈક ધ્યાનમાં વિચાર ન આવે, બસ શૂન્ય થઈ જાવ. અરે શૂન્ય થાય એટલે શું? આવું ચૈતન્ય જ્ઞાનવંત પ્રજ્ઞાવંત એને શૂન્ય બનાવી દેવો એ ધ્યાન છે. તો કે છે ધ્યાનની માટેની પ્રોસેસ છે કે અનેક વિષય અને અનેક વિકલ્પ આ જીવની પ્રાથમિક અવસ્થા, ત્યાર પછી એક વિષય અને અનેક વિકલ્પ. ક્રમ જોજો. ત્રીજો એક વિષય અને એક જ વિકલ્પ. અને છેલ્લી અવસ્થા એક જ વિષય નિર્વિકલ્પ. તેરમું ગુણસ્થાનક નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત. મારે મારો સ્વભાવ હું શુદ્ધ આત્મા છું નિર્વિકલ્પ છે. ધ્યાનમાં પણ હું શુદ્ધ ચૈતન્ય છું નિર્વિકલ્પ. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ નિર્વિકલ્પ. એમાં આત્માનો વિચાર એનો અભાવ ન હોય, હું આત્મા છું ભાન મટી જાય અને એને ધ્યાન કહેવાય. અસ્તિત્વનું ભાન મટી જાય અને ધ્યાન કહેવાય તો ધ્યાન શૂન્યનું શું કરે છે? ઘણી ઘણી આ બધી ભ્રાંતિઓ હોય છે. સદગુરુ એ જ આપણને આ માત બતાવી શકે. કૃપાળુદેવે કહ્યું કે ધ્યાનમાં આત્મવિચાર કેન્દ્રમાં રહેવો જોઈએ. ધ્યાન આ પોતાના સ્વરૂપનો વિષય વિચાર છે, આ શું વિચાર છે એ ધ્યાન છે. એટલે ધ્યાન કેને કહેવાય? કે એકને એક વિચાર અબાધિતપણે સાતત્યપણે લાંબા સમય સુધી દીર્ઘકાળ સુધી રહે એને ધ્યાન કહેવાય, અને ચિરકાળ સુધી રહે એને સમાધિ કહેવાય. તો ઔષધ વિચાર ધ્યાન આ વિવેક વિવેક સૂત્રોની અંદર આ એક વિવેક આપ્યો છે.
જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા.
શિષ્યને બીજો વિવેક આપ્યો કે જો તારે પરમાર્થ કરવો હોય તો બાકીને ભાંજગળ મૂકી દે અને સત્ય પુરુષાર્થ કર. તો કે કોઈ પણ વસ્તુના સ્વરૂપને પૂર્ણતાએ પામવા માટેના પાંચ કારણ શાસ્ત્રમાં કયા છે? પાંચ સમવાય:
સ્વભાવ, પૂર્વકર્મ, ભવિતવ્યતા, કાળલબ્ધિ અને પૂર્વકર્મ.
આ પાંચ ભેગા ન થાય ત્યાં સુધી પરિણામ ન આવે. એટલે મારી સાહેબ ભવ સ્થિતિ પાકી નથી, મારી કાળ લબ્ધિ હજુ પાકી નથી. જયારે કાળ પાકશે ત્યારે આપણને સંકેત થશે. વાત પૂરી થઈ ગઈ? ભવિતવ્યતા એ તો આપણને ખબર જ ન હોય, નિયતિ ની તો એ જયારે નિયતિ થવાનું હશે ત્યારે જ થશે. તારો મોક્ષ તો સર્વજ્ઞ જાણ્યું તેથી જ થશે. બહુ સારું. હવે નિયત કરીને બેસી રહેવાનું છે ને બધાએ? કઈ કરવાનું નથી આપણે, કેમ કે આ તો આપણે કઈ જાણતા નથી. કૃપાનું દેવ કે જો ભવ સ્થિતિ આદિ એટલે ચારે ચાર કારણનું નામ લઈને તું આત્માર્થ છેદમાં પુરુષાર્થ કરવાનું શરૂ કર. ભવ સ્થિતિ આદિ નામ લઈ, અને ભવ સ્થિતિ, કાળ સ્થિતિ, ભવિતવ્યતા, પૂર્વકર્મ, પછી હું ભવિ છું કે અભવિ, સ્વભાવ, આ બધાનું શરૂઆત કરવી અહીંથી કરો. આપણને ક્યાં ખબર છે આપણે ભવિ છું કે અભવિ છું? અને માનો કે અભવી હોય અને ખોટે ખોટો અત્યારે ત્યાગ વૈરાગ્ય કરીએ તો બાવાનો તો ભાઈ બગડે ને, મોક્ષ તો મળવાનો જ નથી. અભવી નો મોક્ષ તો થવાનો નથી. તો અમથો આટલું બધું કુછ મળવું? એના કરતા પેલા નક્કી કરવા દે કે હું ભવિ કે અભવી. અને કોઈ દી નક્કી ન કરી શકે, કારણ કે આવો વિચાર થાય અભવી જોઈ એને આવા વિચાર આવે, આવું ગાંઠ પડતો ને સૂજે. એટલી સરસ વાત મું કહી કે આ એક કઈ ચાર કારણો પાંચ કીધા છે એટલે ઉપદેશ સાહેબ બહુ સરસ વાત આવે છે. પ્રશ્ન પૂછે છે સાહેબ ભવ સ્થિતિ ક્યારે પાકે? તો કૃપાદેવ કે જયારે પુરુષાર્થ કરે ત્યારે પાકે. સાહેબ કાળ લબ્ધિ ક્યારે પાકે? તો કે પુરુષાર્થ કરે ત્યારે પાકે. સાહેબ આપણી નિયતિ ક્યારે થાય? તો કે જે પુરુષાર્થ કરે. સાહેબ પૂર્વકર્મ ક્યારે ખપે, ક્યારે ટળે? પુરુષાર્થ કરતો કર્મ ટળે. તો વાત કરે એટલે કર્મ ઓછા થઈ જાય. પુરુષાર્થ એકમાત્ર આધાર, સત્ય પુરુષાર્થ, કે જે પુરુષાર્થથી પૂર્વકર્મ નાશ થાય, જે પુરુષાર્થથી ભવ સ્થિતિ પરિપક્વ થાય, જે પુરુષાર્થથી જીવની કાળ લબ્ધિ પાકે, જે પુરુષાર્થથી જીવની ભવિતવ્યતા ઉત્તરોત્તર વધે, આ સત્ય પુરુષાર્થ છે. તું આ બધા જે તારા વશમાં નથી એની પાછળ લાગ્યો છું ચર્ચા કરવામાં, કેમ કે સાતરમાં વાંચી લીધું, પાંચ સમવાય મોટે થઈ ગયા અને બોલતા આવડી ગયું. એ કે જો બધા ભૂલી જાય, બધા એની મારે ઓટોમેટિકલી ગોઠવાઈ જશે. તારો પુરુષાર્થ હશે તો બધી વસ્તુ ગોઠવાય. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં. કેટલી કરુણા છે કે તું તારા આત્માને સુકામ છેદસ. સુકામ છેદિસ, કારણ જીવને ઘણી વાર બચાવમાં અને બાનાબાજીમાં વધારે રસ છે. હી ટેક્સ ધ સોલેસ ઓફ એક્સક્યુઝિસ. બહુ મજા આવે, સરસ મજાનું કારણ આપવામાં કેવી મજા આવે કે કોઈ હિસાબ આપણું થાય એમ નતું. પછી તો કે બાનાબાજી, દલીલબાજી, તર્ક કુતર્ક, વાદ વિવાદ, ખંડન મંડન, સંકલ્પ વિતરગ, મતાગ્રહ કડાગ્રહ, આ બધા વિતંડાવાદ છે. અને ઘણીવાર તર્કથી વાત આપણે જીતી જાય, પરંતુ કોઝ વિલ બી લોસ્ટ. મિત્ર સાથે દલીલ કરીએ ખોટી વાતમાં અને આપણી બુદ્ધિ ચાતુર્યને કારણે ગમે તેમ કરીને આપણે માફ કરી દઈએ, પરિણામ શું આવે? વી મે વિન ધ કેસ બટ વી વિલ લૂઝ અવર ફ્રેન્ડ. એટલું ખેંચો નહીં કે તમારો સંબંધનો તંતુ તૂટી જાય. તમે સાચા છો એટલે શું? ક્યાંય આ પ્રકારની બાનાબાજી, એસ્કેપિઝમ, બચાવબાજીમાં પડ્યા વિના માત્ર પુરુષાર્થ કરવો, તો મૈત્રીના ભાવ કર, વેરને ખેંચમાં, વેરના તંતુને ખેંચવાથી એ ક્યારે એનો અંત આવી શકે એમ નથી. પણ મૈત્રી કર તો એમાં એની મેળે વેર સમાપ્ત થવાનો છે. તારી મિત્રતાનો પ્રવાહ જેમ વધશે એમ વેર ટકી શકવાનું નથી. અવેરે સને વેર, મહાવીરના માર્ગની અંદર કહ્યું છે. તો કે છે કે ઘણી વાર મતવાદની અંદર જીવ પડી જાય છે અને એને કારણે થઈને આ જે પુરુષાર્થ કરવાનો છે, કૃપાળુદેવ એક સરસ વાક્ય લખ્યું છે કે દુર્ધર પુરુષાર્થ થી મોક્ષ પ્રાપ્ત થાય છે. મોક્ષ કોઈની કૃપા કે કોઈના અભિશાપ થી એ પ્રાપ્ત થતો નથી કે ટળતો નથી. કોઈ આપણને શાપ આપે કે જા તારી કોઈ દી મુક્તિ નહીં થાય, આત્માનું દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વાયત છે, ઇઝ નોટ ઓનલી ઇન્ડિપેન્ડન્ટ બટ ઓટોનોમસ, સોવરીન. આત્મા દ્રવ્ય તરીકે સોવરીન છે, બાકીના બધા એને ઉપકારી થાય. એટલે કહ્યું છે કે તું કોઈ પણ હિસાબે આવી બાબતમાં પડીશમાં સત્ય પુરુષાર્થ કર.
નિશ્ચય વાણી સાંભળે સાધન તજવાનો, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાસો, નય નિશ્ચય એકાંત થી આમાં નથી કહે, એકાંત વ્યવહાર નહી બંને સાથ રહે.
શિષ્ય ને કે છે વિવેક, ફરી નિશ્ચય અને વ્યવહાર ફરી પડ્યો. બચાવમાં, કડાગ્રહમાં, તર્કમાં, કુતર્કમાં, ન્યાય અન્યાય અનેક પ્રકારના. તો કે છે ભાઈ, નય નિશ્ચય વાણી સાંભળીને સાધન છોડી દઈશ, માં નિશ્ચયને લક્ષમાં રાખીને સાધન કરવાના છે. પણ સાધન કર્યા વિના નિશ્ચયમાં જે અપિપ્રેત છે એ કદી પ્રાપ્ત નહીં થાય જો સાધન નહીં કરતો. એટલે કહ્યું છે કે ભાઈ, નિશ્ચયના આશ્રયે સાધનોને ગોઠવવા, ઠીકઠાક કરવા, સાધન સાચું કે ખોટું એનું માપ નિશ્ચયથી લેવું. કયું સાધન સારું છે એની ગુણવત્તા કેના આધાર ઉપર, એનું માપદંડ કેના આધાર પર લેવું, કે એ સાધન નિશ્ચય કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, એ મારે સ્થિતિ પ્રાપ્ત કરવી છે. આત્મામાંથી રાગ દ્વેષ ગયે કેવળ જ્ઞાન પ્રગટે, તો હું જે સાધન કરું એવું સાધન કરું કે જેથી કરીને મારા રાગ દ્વેષ ક્ષીણ થાય. જો મારા રાગ દ્વેષ ક્ષીણ ન થતા હોય અને હું છઠમો વર્ષી તપ કરું, સાધન ઉત્કૃષ્ટ, તપની અંદર ઘણો તીવ્ર, પરંતુ મારા જે કષાય ભાવ છે એને સ્પર્શતું નથી, તો શેને સ્પર્શે છે? અભિમાનને સ્પર્શે છે. મને પોતાને એટલું બધું થાય છે કે મેં કેવું મોટું તપ કર્યું, તો એ તપ તને ઉપકારી થયું કે અનુપકારી? અનુપકારી થયું. તો નિશ્ચયને લક્ષ્યમાં રાખીને સાધન કરજે. સતત એમ કે આમ એક મહિના સુધી આમ નિવૃત્તિમાં આમ ગયું બધું સાધન, એમ કે બહુ સરસ ઉત્કૃષ્ટ, કેટલો હોય તો હઠ યોગ્યના સાધન કેવા હોય, હિમાલયની અંદર જાય અને એવા ઠંડા પાણીની અંદર ગંગામાં સવારના પરમાં 4 વાગ્યામાં ઉભો ઉભો કરે, એટલે આપણને એમ કે કેવું સાધન, આનું જલ્દી મોક્ષ થાય એમ, એવું ખરું? પાંચેય બાજુ અગ્નિ સળગાવે, પંચાગ્નિ અગ્નિમાં તપ કરે, ભર ઉનાળો હોય, ઓમાન જેવી ગરમી હોય, એસી ન રાખે, ચારે બાજુ સગડા મૂકે અને પછી પોતે વચમાં બેસે અને પહાડ ઉપર ચડીને આતાપ ના લઈ આવે, આવું બધું હઠ યોગ આટલા તપ કરે મોક્ષ જલ્દી થાય? સાધન ઉત્કૃષ્ટ નવું, અરે આપણે તો કઈ નથી કરી શકતા, આનું તો જુઓ સાધન કેવું કરે છે, ગમે તે કરે એને નિશ્ચય સાથે કોઈ સંબંધ, એના રાગ દ્વેષ ઘટશે નહીં, એનો કશાય નહીં થાય. એ તો પછી એની પાસે જશો તો ચીપ્યો જ પછાડશે, હે કહાં સે તું આયા હે, એનો ક્રોધ સામાને બાળી નાખે એવો છે. તો સાધનને નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય, અને એ સાધનને હેતુપૂર્વક આગળ કરવું, અને એવો વ્યવહાર ન કરવો કે જે વ્યવહારથી આત્માની વિભાવ દશા જાય નહીં, જે વ્યવહારથી આત્મામાં ચતુર્ગતિના ફળ જાય નહીં, પરિણામ જાય નહીં, એવો વ્યવહાર એવા સાધન કરવાની પણ ના પડે છે. આનંદ ગંજી મહારાજે 11મા શ્રેયાંશનાથ સ્વામીના સ્તવનની અંદર કહ્યું છે, નિજ સ્વરૂપ જે કિરિયા સાધે તેહ અધ્યાતમ લહીએ રે, જે કિરિયા કરી ચૌગતિ સાધે તેન અધ્યાતમ કહીએ રે. જેનું ફળ ચાર ગતિના પરિભ્રમણ જ રહેવાનું હોય તો એ અધ્યાત્મ નથી. ક્રિયા એ જ સાચી છે નિશ્ચયને લક્ષવા, જેથી ભવના ફેરા ટળે, પરિભ્રમણ સમાપ્તતાને પામે, આત્માની નિજની શુદ્ધતા થાય, નિજ સ્વભાવની એક ક્રિયા. તો નિશ્ચયને લક્ષમાં રાખ, આત્માનું શુદ્ધ ચેતનારૂપ સ્વરૂપ છે અને એ રાખીને તો કામ કર, પણ માત્ર સાધન છોડી દેવા, નિશ્ચયની વાત કરી અને વ્યવહાર બધો ખોટો છે, એકે વ્યવહાર બધો કલબલાટ છે અને એનાથી માત્ર આવું જ થશે આવું માની લેવું, એ પોતાનું એકાંત છે, વિવેક નથી. માત્ર નિશ્ચય, નિશ્ચય ખોટો નથી, નિશ્ચયની વાતમાં આત્માનું સ્વરૂપ કહ્યું છે તે ખોટું નથી. કૃપાણદેવે લખ્યું છે એક સરસ, પોતાની પોતે જ આત્મચિંતન કરે છે એની અંદર લખ્યું છે, હાથ નોંધ એની શરૂઆત થાય છે. એ હાથ નોંધ એ છે કે જ્યાં કૃપાળદેવ પોતે એ કહે છે, બીજી હાથ નોંધ છે, જીવના અસ્તિત્વપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય, જીવના નિત્યપણાનો ત્રિકાળપણાનો કોઈ કાળે સંશય પ્રાપ્ત નહીં થાય, પણ તેને કોઈ પણ પ્રકારે બંધ દશા વર્તે છે એ વાતનો પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જો આ નિશ્ચય બરોબર છે કે જીવ છે, સત છે, મોક્ષ સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્ય છે, છતાં કોઈ કારણથી એને બંધ દશા વર્તે છે, કોઈ કારણથી એ પરિભ્રમણમાં છે, કોઈ કારણથી એ ભવચક્રમાં છે, માટે એનો ઇનકાર ન થાય. કેવળ નિશ્ચયના આધાર ઉપર કોઈ ધર્મની સાધના કરે અને બધા જ વ્યવહારનો નિષેધ કરે, એના બધું કઈ ન કરવું, એક એક ક્રિયા વ્યવહાર શુદ્ધ ક્રિયા કઈ ન કરવી, તો કે છે એ ચાલે નહીં. કારણ કૃપાળદેવ કહે છે કે જ્ઞાનીઓએ તો શાસ્ત્રમાં વ્યવહારનો નિષેધ કર્યો છે, એ કઈ રીતે, તો કે જે વ્યવહાર વ્યવહારરૂપ વ્યવહાર છે તેનો નિષેધ કર્યો છે, પણ જે પરમાર્થ મૂળ વ્યવહાર છે તે વ્યવહાર કરવાની તો શાસ્ત્રએ આજ્ઞા આપી છે. ઉદાહરણ આપ્યું છે, બહુ સરસ સમજવા જેવું છે કે દાન એ વ્યવહાર ક્રિયા છે. હવે દાન કરવું કે ન કરવું, તો કે અહંકારના ભાવથી દાન ન કરવું, પ્રશંસા અને પ્રસિદ્ધિના ભાવથી દાન ન કરવું તો નિષેધ છે, કારણ કે એનાથી કર્મ બંધ થશે. પણ મૂર્છા ભાવને ત્યાગવા માટે થઈને દાન કરે તો કરવું, અને દાન કોણ કરે, આ દાન ધર્મ છે, ગૃહસ્થ ધર્મનો છે. હવે દાન કરવું એ શ્રેષ્ઠ ધર્મ છે, તો સાધુને દાન કરવા વિના તો એ તો ધર્મ આચરતો નથી એમ કેવું અધર્મી છે? ના, સાધુની ભૂમિકામાં, મુનિની ભૂમિકામાં દાન નથી, ગૃહસ્થની ભૂમિકામાં દાન છે. તો જે ભૂમિકાએ જે છે એમાં શાસ્ત્ર પાછા એના વિધિ નિષેધ આપ્યા છે કે આ હેતુથી કરવામાં આવે તો ખોટું. અને સાધુને એમ થાય કોઈ ભૂખે મરે છે એટલે કે લાવ એને જમાડવા માટે થઈને સાધુ નીકળે ગોચરી ભરવા અને ગોચરી લઈને આને જમાડે, એમ નહીં. ભૂમિકા જો ન સમજાય તો વાત ક્યાંય પકડાશે નહીં. વિવેકની, વિવેક વિનાની બધી વાત છે, આમ ખોટી નથી. બોલો, ભૂખે મરે છે ને તું ગોચરી લઈને પાત્ર લઈને હલો છે, તને કઈ નથી થતું, આમ તો કે જો સર્વ જીવો સાથે મૈત્રી છે, તો ઉભો રહીને એને ગવડાવો દે. વિવેક બહુ મોટી ચીજ છે, એનો સાધનાનો સાધકનો ભૂમિકા ધર્મ છે. એને નિશ્ચયને લક્ષમાં રાખીને વ્યવહારની જે મર્યાદા સ્વીકારી છે એ પ્રમાણે એને ચાલવું જોઈએ. જિનેશ્વર ભગવાનની પૂજા કરવી એ ધર્મ કે અધર્મ? ધર્મ, બરોબર છે ને? ગૃહસ્થની ભૂમિકામાં. પણ સાધુ પૂજા કરે, સાધુ ન કરે, એની ભૂમિકા આવે એવી પ્રકારની છે કે સ્વરૂપ સાથે જોડાય, એ સ્થાપના સાથે ન જોડાય, એની ભૂમિકા બદલાઈ ગઈ. એમ પ્રત્યેકે પ્રત્યેક ચીજની અંદર નિશ્ચય અને વ્યવહાર એની સંધિ કરવી, અને જે પરમાર્થ સચોડો વ્યવહારને ઉઠાવવો એ કોઈ બુદ્ધિમત્તાનું કામ નથી. કૃપાળુદેવે સરસ શબ્દ પ્રયોગ કર્યો છે એની અંદર આપણને સમજાવવા માટે. જે જીવો બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપનામાં જ મોક્ષ માર્ગ સમજે છે તે જીવો શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણ ભાવે ગ્રહણ કરીને સમજે છે, પરંતુ શાસ્ત્રની અંદર તો પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર એનો નિષેધ કર્યો નથી. પણ જે વ્યવહાર વ્યવહાર હેતુભૂત છે, જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહાર હેતુ કહી શકાય, અને જે વ્યવહારથી આત્માની વિભાવ દશા જવા યોગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહાર હેતુ કહેવાય છે. પણ પરમાર્થ હેતુ વ્યવહાર એટલે સમ સંવેગ નિર્વેદ આસ્થા અનુકંપા સમિતિ ગુપ્તિ સદગુરુ સત્શાસ્ત્ર ઇત્યાદિ, એ જો એનો નિષેધ હોય તો શાસ્ત્રો ઉપદેશીને કરવાનો શું છે? માટે અવશ્ય જીવે જેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે તે વ્યવહાર ગ્રહણ કરવો, જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે. પણ શુષ્ક અધ્યાત્મી એટલે વિવેક વિનાનો જે કેવળ માત્ર નિશ્ચયને માત્ર એકાંત એક નહીં પકડીને જ બેઠો છે જે, એ શુષ્ક અધ્યાત્મી કહેવાય છે. કે જે કે છે બંધ મોક્ષ છે, કલ્પના ભાખે વાણીમાં, આત્મા કઈ કરતો નથી, આત્માને મોક્ષ નથી, એનું શુદ્ધ સ્વરૂપ અબંધ છે, અસંગ છે, બધી વાત સાચી, પણ પર્યાય સ્વરૂપ શું છે? એવો શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી એના સંબંધમાં આવેલા એના ભાઈબંધ દોસ્તાર, તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉથાપીને પોતાને તથા પરને દુર્લભ બોધીપણું કરે છે. આ જીવ પોતાને તથા પરને બંનેને શું કરે છે? દુર્લભ બોધીપણું. ક્યારે? એ આત્માનું સત સ્વરૂપ નિશ્ચયનું સત સ્વરૂપ પામશે નહીં. આત્મસિદ્ધિમાં એની એક ગાથા આવે છે, અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દનીમાં લોપે સદવ્યવહારને સાધન રહી તથા જ્ઞાન દશા પામે નહીં સાધન દશા ન કાય પામે તેનો સંગ જે તે ભૂલે ભવમાં. કેટલી વેધક વાત છે, જરા જીવ થંભીને વિચાર કરે કે જે જીવ નિશ્ચય નહીંના શબ્દો બોલી બોલી અને વ્યવહાર દશાનો લોપ કરવા બેઠો છે, એ સાધન દશાનો લોપ કરે છે એટલે એ તો કંઈ પામ્યો નહીં, અને આ જ્ઞાન દશા પણ પામી શકશે? લોપે સદ વ્યવહાર, જ્ઞાન દશા પામે નહીં સાધન દશાનો કાંઈ, એને વિશે જ્ઞાની વાત કહી શકતા નથી. એનું શું થશે? શબ્દ શું હોય પ્રો? કોણ પામે તેનો સંગ જે, આનો ભાઈબંધ જે થાય, આની દોસ્તારી જે કરે, આના સંગમાં જે આવે એ ભાવમાં ડૂબી મરે તો આનું શું થાય? જ્ઞાનીને એટલી કરુણા છે એટલે શબ્દ વાપરતા નથી કે આનું શું થશે? આજે સદ વ્યવહારનો લોપ કરવા બેઠો છે એનું શું થશે? નિશ્ચય નહીં ના શબ્દો બોલ્યા કરે છે, જોર જોરથી બોલે છે. એ કે છે પામે તેનો સંગ જે, આનો સંગ જે પામે એ પણ ભાવમાં ડૂબે તો આની તો કઈ વાત કરવા જેવી કે છે, અમે કહી શકીએ એમ જ નથી. સરસ વાત મૂકી છે. નિજ કલ્પનાએ જ્ઞાન દર્શન ચારિત્ર આદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચય નહીંના બોલો શીખી લઈને સદવ્યવહાર લોકમાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી. અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં માત્ર વ્યવહાર, ક્રિયા કરો, વિધિ કરો, વ્રત કરો, તપ કરો, એમાં જ મોક્ષ થઈ જશે, કઈ જાણવાની જરૂર નથી, સ્વરૂપ શું છે એ કઈ સમજવાની જરૂર નથી. માત્ર કલ્પિત વ્યવહાર આ તો બધો છે, એના દુરાગ્રહમાં રોકાઈને પ્રવર્તતા પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી. એકાંતમાં વિવેક કીધો છે, માત્ર નિશ્ચય પણ નહીં, માત્ર વ્યવહાર પણ નહીં. પરંતુ આત્મસિદ્ધિમાં એ કહ્યું છે, અમે તો નિશ્ચય પણ આપ્યો છે અને વ્યવહાર પણ આપ્યો છે. નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં, બંને સાથે. ઉપાય જે આપ્યા છે મોક્ષના, સુધર્મ રત્નત્રયની જે વાત મૂકી છે, એ પણ નિશ્ચય નહીં થી કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખતા અનંત દર્શન જ્ઞાન તું, આ તારું સ્વરૂપ છે, આ નિશ્ચય નહીં છે. આત્મા છે, નિત્ય છે, છે કરતા, નિજ કર્મ છે, ભોગતા વળી મોક્ષ છે, આમ નિશ્ચય નહીં છે. અને સાથે વ્યવહારને આપ્યો મોક્ષ ઉપાય સુધર્મ, આ ઉપાય ને ધર્મ એ વ્યવહાર નહીં છે, બંને સાથે કયા છે. એક વાત નથી મૂકી, આ એક જ એવું શાસ્ત્ર ને ગ્રંથ છે કે જેમાં આની સમન્વય ને સંધિ એક અકાટ્યપણે આપણને સમજવા મળે. અન્યત્ર ગ્રંથો ઘણા છે, પણ મુશ્કેલી શું થાય છે કે ગ્રંથ કરતા એ કોઈ એક દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરવા માટે લખ્યું છે બહુ સરસ રીતે, એટલું જ લખાયું, પછી બીજું લખાયું હોય તો બાકી કઈ વંચાયું ન હોય, અને એના ઉપર જીવ દ્રઢ થઈને રોકાઈ જાય છે. એટલે એમાં કહ્યું કે વિવેક મુમુક્ષુ એ વિવેક કરવાનો, વિવેક સમગ્રતાથી સમજવું, ટોટાલિટીથી સમજવું, વસ્તુની અખિલાઈમાં સમજવી, કોઈ એકને પકડીને નહીં બેસી જવું, કોઈ એકની અંદર સ્થિત નહીં થવું, કારણ કે આ સ્વરૂપ અનંત છે, જ્ઞાન પણ અનંત છે, દર્શન પણ અનંત છે, ચારિત્ર પણ અનંત છે. આ અનંતનો પાર પામવા માટે આપણી મર્યાદિત દ્રષ્ટિ ક્યારેક ટૂંકી પડે, આપણો પનો ટૂંકો પડે, કઈ વાંધો નહીં, પણ દ્રષ્ટિ જો સ્વચ્છ હોય અને આવી પ્રકારની વ્યાપક હોય, ઓપન, જેને કહીએ ઓપન માઇન્ડેડનેસ, નો પ્રી કન્સેપ્ટ નોશન્સ, એક પણ પ્રકારની કોઈ ખોટી માન્યતા નોશન્સ કલ્પના મનમાં રાખવી નહીં, અને એવરી ટાઈમ હું કંઈક જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરી અને સદગુરુના શરણે, સત્શાસ્ત્રના શરણે જવું, તો એને દ્રષ્ટિ મળશે. કેમ કે શાસ્ત્રો અને ગુરુઓ એ આપણી આંખ છે, ચક્ષુ છે, સાધકના ચક્ષુ છે. એ જયારે જયારે અથડાતો હોય ત્યારે માર્ગ સાચો છે કે ખોટો એના અવલંબનથી એ નિશ્ચય નહીં, એ નક્કી કરી શકે છે. એટલે કહ્યું છે કે સંચોળો વ્યવહારને ઉતાપવો નહીં. શાસ્ત્રનો નિષેધ જીવને સાચા એટલે કે પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર ઉપર લાવવા કહ્યો છે. આ અધ્યાત્મની શૈલી છે, આ અધ્યાત્મની રીત આવી છે. અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે, માટે અવશ્ય જીવે તેવો વ્યવહાર કરવો એમ શાસ્ત્રોનો આશય છે, અને આવો વ્યવહાર જ્ઞાનીને સંમત છે, અને તે વ્યવહાર શાસ્ત્રમાં પણ વિહિત છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર, સમન અમને માન્ય છે. આ શ્રીમદની જુઓ, સિદ્ધિ જુઓ, કે પરમાર્થનો માર્ગ ત્રણ કાળમાં એક છે, આના જેવો નિશ્ચય ક્યાં જોવા મળશે, અને તે પરમાર્થને જે પ્રેરે તે વ્યવહાર અમને માન્ય છે, આવો વ્યવહાર ક્યાં મળશે. જો નિશ્ચય અને વ્યવહારનો સમન્વય, નિશ્ચય અને વ્યવહારની સંધિ, નિશ્ચય અને વ્યવહારનું બેલેન્સિંગ, સંતુલન, સમત્વ, આખો માર્ગ સમત્વનો છે. એ સમત્વના માર્ગની અંદર બંને વસ્તુનું એને પાસું કેવી રીતે જોડી રાખ્યું છે. એટલે કહ્યું છે કે આત્મસિદ્ધિમાં નિશ્ચય નિના એકાંતથી વાત નથી, પણ નિશ્ચયનો લક્ષ્ય રાખી પરમાર્થની પ્રાપ્તિ કરાવે તેવા ઉપાય અને તેવા ધર્મની વાત, એવા વ્યવહારની વાત કરી છે. માટે શુદ્ધ સ્વરૂપની વાત એ નિશ્ચય છે, અને ઉપાય અને સુધર્મની વાત એ વ્યવહાર છે, બંને આત્મસિદ્ધિમાં કહેવામાં આવ્યા છે. અને છેલ્લો વિવેક,
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદે ગુરુ આજ્ઞા જીન દશા મિત કારણ માં ઉપાદાન નું નામ લે એ જે તજે નિમિ પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિ માસ્તે.
જગતના બધા જ જીવો સિદ્ધ સમાન છે, પણ સિદ્ધ થાય કોણ? સિદ્ધ પદને પામે કોણ? જે સમજે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ. સિદ્ધ પદના સુખ અનંત છે, પણ કોને મળશે જે સમજે એને? અનંત દુઃખ મળ્યા કોને જે સમજો નહીં એને? જે સ્વરૂપ સ્વરૂપ ન સમજો તો અનંત દુઃખ, અને સ્વરૂપ સમજો તો અનંત સુખ. સાદી અનંત અનંત સમાધિ સુખ. તો કે છે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, જે સમસ્ય થશે. પણ સાહેબ આ સમજણ કેવી રીતે મળે? અનાદિકાળથી અણસમજણ છે, વિપરીત સમજણ છે, મિથ્યાત્વ એટલે અજ્ઞાન છે, ભ્રાંતિ છે. આનો કોઈ આધાર ખરો? આ આમને આમ પોતાની રીતે રહ્યો તો કોઈ દિવસ એને ક્યાંય જ્ઞાનનો પ્રકાશ થશે નહીં. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં જીવની અંદર નિશ્ચયથી પોતે સાક્ષાત જ્ઞાનવંત હોવા છતાં વર્તમાનમાં અજ્ઞાન અવસ્થા છે. એ અજ્ઞાન અવસ્થા ટળવા માટે કોઈને કોઈ પ્રકારનું નિમિત્ત આવશ્યક છે. નિમિત્તથી કઈ થાય નહીં, ઉપાદાન જ છે. બધી વાત સાચી છે, ઉપાદાન તો સિદ્ધનું છે. આત્માનું ઉપાદાન કેટલું? સિદ્ધનું. પણ દશા પામર. કેવો પામર? એ જંતુથી પણ ક્ષુદ્ર, નિગોળમાં ભટકે છે અનંત કાળ સુધી. આ ઉપાદાન વાળો જીવ, એને ક્યાંય ક્યારે યોગ થયો નથી, નિમિત્ત નૈમિતિક યોગ. અને એની અંદર કહ્યું છે કે સર્વ જીવનું પરમાત્મા પણ છે, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. ઇટ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. પણ જે સમજે, જે આચરે, અને સદગુરુની આજ્ઞા અને બોધ છે એનું નિમિત્ત કારણ છે. આપણને લાગે કે નિમિત્ત કઈ કરતું નથી, પણ નિમિત્ત ઉપાદાનમાં જે સંભાવના છે, જે પોટેન્શિયાલિટી છે, એને પૂર્ણતા સુધી પહોંચાડવા માટે જો કોઈ કામ કરતું હોય તો તે નિમિત્ત કરે છે. એટલે એક જગ્યાએ લખ્યું છે, અનંત કાળે નિજ છંદે ચાલીને પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. આંક 200 બોલ 11માં 285માં લખ્યું છે, અપૂર્વ એવું પોતાનું સ્વરૂપ, અપૂર્વ એવું પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે. ન થાય પોતે પોતાથી એને સ્વરૂપ પ્રાપ્ત છે. જ્ઞાનવંત એમાં શંકા નથી, કોઈ જ્ઞાનીએ શંકા કરી નથી કે તું જ્ઞાન વિનાનો છો, જ્ઞાનવંત છો. પણ એને આવા કોઈને કોઈ પ્રકારના નિમિત્ત જોઈએ. તંદુરસ્તી સ્વાસ્થ્ય એ શરીરની અંદર એનો સ્વભાવ છે, પણ ક્યારેક એનો વિધર્મ એને શરીરે પકડી લીધો તો ઔષધ એનું નિમિત્ત છે. ઔષધના નિમિત્તથી શરીરનો વિધર્મ, શરીર વિધર્મને છોડી અને સ્વધર્મરૂપ સ્વાસ્થ્યને પ્રાપ્ત કરી લે છે. સોનું શુદ્ધ જ છે, પથ્થર સાથે ભરેલું છે ત્યારે પણ એનો એક એક પરમાણુ છે શુદ્ધ છે. પણ એની મલિનતાને કાઢવા માટે અગ્નિના પ્રયોગ વિના સોનાની શુદ્ધતા ક્યારે ઉપલબ્ધ થાય નહીં. અગ્નિ નિમિત્ત છે, પણ આ નિમિત્ત વિના ક્યારે સોનું શુદ્ધ 100 ટચનું 24 કેરેટનું ઇમ્પોસિબલ. લોઢું પણ નહીં, લોહ પાષાણ, કનક પાષાણ આ બધા એવી રીતે પાણીમાં વરાળ થવાની તાકાત છે અને વાદળા બંધાઈ જાય. પણ એ પાણીને વરાળ થવા માટે ઉષ્ણતા આવશ્યક છે. ઉષ્ણતા ન હોય તો પાણી વરાળનું સ્વરૂપ પ્રાપ્ત ન કરી શકે. ધન પ્રાપ્તિ કરીએ વ્યાપારથી થાય, પણ વ્યાપાર કરવો જોઈએ. વ્યાપાર કર્યા વિના, વ્યાપારથી લક્ષ્મી મળે, વ્યાપારથી લક્ષ્મી મળે એમ જાપ કરવાથી થાય નહીં. પાણીથી સૂચિ થાય, સ્વચ્છતા થાય, ડાગ પડાવે વસ્ત્રને, જમીનને, કોઈ પણ જગ્યાએ જળ, જળના પ્રયોગથી એ શુદ્ધિને સૂચિ થાય, તો આત્માની મલિનતા છે એને પણ જો ખસેડવાની છે. ભલે સ્વભાવ શુદ્ધ છે પણ અત્યારે કસાઈની મલિનતા છે, વિષયોની કાલીમાં છે, દૂર કરવી પડશે. અને એને માટે થઈને કોઈને કોઈ નિમિત્ત કે એને એની સ્વાભાવિક શુદ્ધતા, કપડાની શુદ્ધતા સાબુ લાવી દે છે. એવી રીતે બધા સાધનો અહીંયા હોલની અંદર છે, લાઇટ પણ છે, એસી પણ છે, પંખા પણ છે, માઇક પણ ચાલે છે, આ બધું છે. પણ એને ઉર્જાનું નિમિત્ત ન હોય તો બધા સાધન એમને પડ્યા રહે. કુંભ ઘડો ઘડાની અંદર ઉપાદાન માટી છે, માન્ય છે, કરોડ વર્ષ માટી માટી ની રીતે પડી રહી તો ઘડાનું રૂપ પામે ખરી નહીં. પણ એને જયારે નિમિત્તનો યોગ, કુંભાર છે, ચાક છે, દંડ છે, પાણી છે, એનો યોગ મળે ત્યારે જ એ માટી ઉપાદાન એનું પૂર્ણતા થવા માટે, એની સંભાવનાને પરિપૂર્ણતામાં લાવવા માટે આ નિમિત્ત એની અંદર છે. તો આવો નિમિત્તનો જે વૈજ્ઞાનિક સંબંધ જીવના સ્વરૂપ સાથેનો છે કે અનંત કાળથી પોતે જ્ઞાનવંત આત્મા હોવા છતાં અનંતના પરિભ્રમણમાં રેઝડા જ કરે છે અને સ્વરૂપને ઓળખતો નથી, તો કે હજી કરોડો વર્ષ અનંત કાળ જાય તો પણ નહીં ઓળખી શકે. પરંતુ એને તો આ જેવી પ્રકારના નિમિત્તનું સેવન કરશે. આપણે પણ વૈરાગ્ય જીવનમાં આવી શકે છે પણ સત્સંગ વિના વૈરાગ્ય ન આવે, તત્વની સમજ શાસ્ત્ર વાંચન વિના ન આવે. અને આ નિમિત્તનો નિષેધ કરનારો પાછો શાસ્ત્ર લઈને જ બેસે પાછો અને શાસ્ત્ર બતાવે, પણ તો તું તત્વ પામી જાય ને એમને શાસ્ત્ર વિના. શાસ્ત્ર તો નિમિત્ત છે અને સમજ એ તારું તત્વ છે. જુદા જુદા નોલેજ લેવું છે, વિદ્યા લેવી છે, એન્જિનિયરિંગ, મેડિકલ, કમ્પ્યુટરિંગ અનેક પ્રકારની, એને માટે થઈને શાળા, કોલેજ, ભણતર, અભ્યાસ આ નિમિત્ત છે. છોકરાને નિશાળો બેસાડો ના, એ જ્ઞાનનો અવતાર છે, એ નિશાળા નથી બેસાડતો. ઉપાદાન કેટલું છે એનું? સિદ્ધ જેટલું છે. કેવળ જ્ઞાન આવવા ભર્યું છે, પણ ભર્યું ના નથી, કેવળ જ્ઞાન જ છે, પણ એકલો આવડતો નથી. હવે શું કરવું? તો કે એને નિશાળે બેસાડો. નિશાળે બેસાડો બરોબર ન ભણતો હોય કોઈ સારો માસ્તર ગોતો શું કામ? નિમિત્ત આપો કંઈક. એનું ઉપાદાન આમ તો ઘણું ઇન્ટેલિજન્ટ છે, બહુ બ્રિલિયન્ટ છે. છોકરો પાછો આપણે મા બોલે એટલે ખલાસો, ખૂબ બ્રિલિયન્ટ છે, બરોબર છે, બધી વાત સાચી, પણ તો શું કામ નીકળ્યા ટ્યુશન ગોતવા? આ બધો જ જે છે એ સમ્યક પુરુષાર્થમાં આ એનો વિવેક જે કીધો છે જ્ઞાનનો, કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત. ઉપાદાન વિના કઈ નહીં થાય, બધી વાત સાચી, 100 એ 100% સાચી, પણ આ નિમિત્ત છે, નિમિત્ત કારણમાં એ જો ઉપાદાનનું નામ લે એ જે તજે નિમિત્ત, પરિણામ શું થશે? તું બફમમાં ને બફમમાં રહીશ, પરિણામ શું થશે? પામે નહીં સિદ્ધ. હવે છે સિદ્ધ સમ, શરૂઆત ક્યાં છે? સર્વ જીવ છે સિદ્ધ સમ. ભલે સિદ્ધ સમ છો પણ છતાં જ્ઞાની કે છે તો તને નિમિત્ત નહીં મળે, એનો મેળ નહીં થાય, તો તું પામી નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. બસ, અને ભ્રાંતિમાં. અને પછી તો એક વાર જીવ કલ્પનામાં છે તો કે મોટર પેટ્રોલ થી નથી ચાલતી, મોટર મોટર ની યોગ્યતાથી ચાલે છે. રોટલી તવા ઉપર એમને એમ તો રોટલી, રોટલીને કારણે અગ્નિ ન હોય તો રોટલી શકાય જાય એમ. આવી બધી વાતો પછી જેને કહીને મનગઢંત વાતો, કેવળ કલ્પનાનો વિહાર. એનું કારણ એ કે ધર્મ જયારે પંડિતોના હાથમાં જાય, તર્કવાદીઓના હાથમાં જાય, ત્યારે ધર્મનું જે સત્વ સ્વરૂપ છે ને એ લોપાઈ જાય છે. ધર્મ, ભગવાન, તીર્થંકર પરમાત્માએ ધર્મનું શાસન પંડિતોના હાથમાં નથી આપ્યું, ગણધરોના હાથમાં આપ્યું છે, આચાર્યોના હાથમાં આપ્યું છે, પંચ પરમેષ્ઠીની આધાર ઉપર આપ્યું છે કે આ વિતરાગ શાસનને આ અજવાળશે, આ પ્રકાશિત કરશે, પ્રકાશિત કહેલો માર્ગ જગતના જીવોને આપી અને જગતના જીવોનું કલ્યાણ કરશે. એવો માર્ગ આપણને પંચ પરમેષ્ઠીનો સાધુ પદ જે સાધે છે એ પદથી માર્ગ છે. પંડિતોના હાથમાં હોત તો આ ક્યાંય વિતરાગ શાસન કઈ ટકી શકત નહીં, પણ ક્યાંક મુશ્કેલી થઈ ગઈ છે કે પંડિતોના હાથમાં જકડાઈ ગયા છે. કારણ કે સ્વયં સાધક પણ જયારે ગુમાવે છે ત્યારે આપણે બસ આપણું ચાલવું જોઈએ કઈ, એટલે કોકને સોંપી દઈએ, જેને સાધના સાથે કોઈ સંબંધ નથી. કેવળ વક્તૃત્વ, પંડિતાઈ, ચાતુર્ય, બુદ્ધિ, તર્ક, અને અદભુત વાત કરી, બધી બરોબર છે ભાઈ, પણ એ આત્માર્થે ઉપકારી નથી. એમાંથી રહે ભ્રાંતિમાં સ્થિત, આમાં તારી ભ્રાંતિ જે છે એમાં જ તો સ્થિતિ કરીશ, આમાં સિદ્ધત્વ તને ક્યારેય પ્રાપ્ત થઈ શકે એવી કોઈ સ્થિતિ નથી. આવી અદભુત કરુણા જ્ઞાની પુરુષે આપણને આ છેલ્લામાં કહ્યું કે વિવેક કર, જગતમાં સત પરમાત્માની ભક્તિ અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. 47માં પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે, અને જો થયા હોત તો આવી દશા ન હોત. સદ નિમિત્તોનો ત્યાગ, બહિષ્કાર, નકાર, અસ્વીકાર, નિષેધ ન કર, ઉપાદાનની જે સંભાવના છે એને પ્રગટ કરે એવા જે કઈ સાધનો છે, સંયોગો છે, નિમિત્તો છે, એને તું શોધતો રહે. વિવેક એ જ ધર્મનું મૂળ છે, વિવેક એ જ ધર્મનો રક્ષક છે. વિવેકનો અર્થ બહુ સરસ સમજવા જેવો છે, કૃપાળુદેવે આમ આપ્યો છે મોક્ષમાળાના પાઠમાં. વિવેકનો અર્થ સત્ય, સત્યનો અંદરથી તત્વનો જે જેમ ચેતન વિચાર કરે, સત્ય અસત્ય ભેગું થઈ ગયું છે, જે જગતની અંદર સત અને અસતનું મિશ્રણ થયું છે. ભેદ જ્ઞાન ક્યારે જરૂર પડે? જ્યારે કોઈ બે તત્વ સરખા હોય અને એના કોઈ બીજા ન મળે ને એકબીજામાં મળી ગયા હોય ત્યારે ભેદ જ્ઞાનની જરૂર પડે, વિવેકની જરૂર પડે. ભગવાન કુંદાચાર્ય એને પ્રજ્ઞા શ્રેણી શબ્દ મૂક્યો છે. પ્રજ્ઞાની જરૂર છે. પ્રજ્ઞા એટલે શું? પ્રજ્ઞા એટલે બુદ્ધિ વધતા વિવેક. એટલી બુદ્ધિ એ પ્રજ્ઞા નથી, એ તો વ્યભિચાર છે. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, સમજણ, એમાંથી સમજણ પ્રાપ્ત થાય, વિવેક આવે. પણ બુદ્ધિ વધતા વિવેક, વિવેક વિનાની બુદ્ધિ ભયંકર સત્યાનાશ કરે. એટલે કહ્યું છે કે અત્યારે આત્મસિદ્ધિ શાસ્ત્રની જો ફલશ્રુતિ આપણે પામવી હોય તો એમાં કહેલા નિશ્ચયરૂપ તત્વજ્ઞાન અને વ્યવહારરૂપ ઉપાય એને વિવેકપૂર્વક વિચારીને સમજીને આચરવી પડે. જ્યાં મિશ્ર છે એમાં છૂટું કરવું એનું નામ. ક્યાંક સત્સંગ અને સંસાર ભેગો થઈ ગયો હોય, આપણને લાગે કે સત્સંગ છે પણ એમાં બીજા તત્વો એવા આવી ગયા હોય, અને તે સમયે જો વિવેક જાગૃત ન હોય તો એનામાં ભેદ જ્ઞાન ન કરી શકે કે આ વસ્તુ સતની છે, આ જડની છે, આ ચેતનની છે, અથવા સત્સંગ છે, આ અસત્સંગ છે. એ પકડાવવો જોઈએ. તો આવું મિશ્રિત વસ્તુ છે. એક ગુણસ્થાનકની પરંપરાની અંદર ત્રીજું ગુણસ્થાનક મિશ્ર ગુણસ્થાનક લીધું છે. ચોક્કસ અને સમ્યક દર્શન નથી, એ અવઢવમાં છે. મિશ્ર મોહનીય શબ્દ વાપર્યો છે. એક મિથ્યાત્વ મોહનીય, બીજો મિશ્ર મોહનીય, અને ત્રીજો સમ્યકત્વ મોહનીય. સમ્યકત્વમાં પણ હજી મોહનો અંશ છે કે આ આત્મા આમ છે, આમ હશે, પણ મિશ્રમાં તો આ આત્મા છે કે આ આત્મા છે, એ મિશ્ર મોહનીય. ત્યાં વિવેકની જરૂર છે, અને વિવેક એ જેની પાસે છે એ જ સત્યાસત્યમાંથી સત્યને સત્યના સ્થાનમાં અને અસત્યને અસત્યના સ્થાને મૂકે છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકે છે. આવો જબરજસ્ત વિવેક આત્મસિદ્ધિની અંદર અપેક્ષિત છે. એટલે આત્મસિદ્ધિના ઉપસંહારમાં આવા વિવેકના સૂત્રો આપ્યા છે કે સમવાય પણ આવશે, નયવાદ પણ આવશે, નિક્ષેપવાદ પણ આવશે, અનેક પ્રકારના જુદા જુદા જીવની સામે વિકલ્પો આવશે. જીવે વિવેક કરી અને કેવળ આત્મા પામવાનો છે. આવી અદભુત વાત નથી. અને આત્મસિદ્ધિનો આપણો જે સ્વાધ્યાય છે અહીંયા આપણે એને વિરામ આપીશું. અને જે આવી છો પ્રશ્ન કે આત્મસિદ્ધિના જે આ વિભાગ, એની જે ગાથાઓ, એ જે ટાઇટલ, એ જરા જો અમને મળે તો સારું, હું તૈયાર કરી અને આપણા કેન્દ્ર સંચાલક સંજયભાઈને આપી દઈશ, અને એમનો સંપર્ક કરવાથી ઝેરોક્સ કરાવી રાખશે અને જેને જે કોપી જોઈતી હશે તો મળશે. કે આ સાતે સાત વિભાગ, એ સાતે સાત વિભાગની અંદરનું સૂત્ર અને સૂત્રની અંદર સંબંધિત ગાથાઓ, એટલે 50 ગાથાની અંદર આ સાત આપણા વિભાગની અંદરની વિચારણા જે સાતે દિવસ આપણે સાંભળી છે એ મળી શકશે. અને આવું અદભુત આપણા ઉપર ઉપકાર સદગુરુએ કર્યો છે તો આજની સમાપ્તિની અંદર આપણે સદગુરુની પ્રણિપાત સ્તુતિ, હું બોલું છું, તમે મારી સાથે જોડાશો, ઢાળ જે હોય તે પણ સાથે રહેવા પ્રયત્ન કરજો. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર.
आपामर पर प्रभु करो अहो अहो उपकार। शू प्रभु चरण का ने धरूं आत्मा थी सोही ते तो प्रभुए आपियो वर तू चरणाधी आदे आदि आद्य थी वर तो प्रभु आदि दास दास हूँ दास छू ते प्रभु नो दी सट स्थानक दर जाविने भीन बताव्यो आप म्यान थकी तरवार ये उपकार अमा जे स्वरूप समय जाविना पाम्यो दुख अनंत समझाव्यो ते पद नमो श्री सद्गुरु भगवान परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुख धाम जेने आप्यो भान निज तेने सदा प्रणाम देह छता जे निदशा भरते देहाती देह छता जे निदशा भरते देहाती ते ज्ञानी ना चरण मां वन अग्नि हो वन अग्नि
सत्पुरुष में यो बड़े जगत में कल्याण करो
सुख श्री आत्म सिद्धि शास्त्र की जय।